భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. తం సుకాంతభృతం కాంతం తం కాంతం సర్వదోగతం తం గతే ద్వేగ దేవత్వం తం వందే భక్తికాసుతం. అనంత కోటి బ్రహ్మాండాధీశ్వర్, સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલ વાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં સારા જૂનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જૂનાગઢપતિ રાધારમણ દેવના દિવ્ય સાનિધ્યમાં વડતાલ ગઢપુર જુના મદનમોહનજી મહારાજ ધોલેરા અને નંદનારાયણ દેવ અમદાવાદ ને ભુજમાં બિરાજમાન એમની સ્મૃતિએ સહિત આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ દ્વિતીય ચરણ એના ચતુર્થ દિનના પ્રથમ સત્રના અવસરે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, વિશેષ કરીને અમદાવાદ દેશમાંથી પધરાયેલા અમારા અતિ વાલા સંતો, કારણ કે એમને અમારા પ્રત્યે અને અમને એમના પ્રત્યે લગાવો છે એટલે સહજ આનંદ થાય કે આ ઉત્સવની અંદર એ બધા પણ અમદાવાદ દેશનું પ્રતિનિધિત્વ લઈ અને સમગ્ર સત્સંગનું અહીંયા પધાર્યા છે એટલે ખાસ વિશેષ ઉપસ્થિતિ બદલ. સહિતા પાઠમાં જે ભૂદેવો અખંડ સત્સંગી જીવન કથાનું જે વાંચન કરી અને એની પરિપૂર્ણતા માટે પાઠ કરે છે બધા ભૂદેવો, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સત્સંગી હરિભક્તો, ધર્મ પ્રેમી સજ્જનો, મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. મને તો જ્યારે આ ટ્રસ્ટીઓ અને કમિટીના સભ્યો ચિંતા કરે ને, હમણાં સ્વામીએ બહુ સરસ ચિંતા અને ચિતા ઉપર મંતવ્ય આપ્યું એટલે હું બહુ રાજી થઉં છું. કારણ કે આ સમાજની ચિંતા જો સંતો નહીં કરે તો કોણ કરશે? અને હું જ્યારે કહેતો એમને કે ધ્યાન રાખજો, ઉત્સવ આપણે બહુ ભવ્ય થવાનો, મને કે બાપુજી ચિંતા ન કરશો, બધી વ્યવસ્થા છે. અત્યારે મને હમણાં આવીને કહી ગયા કે રસોડામાં ભીડ છે, થોડું પ્રવચન લંબાવજો. હજુ તો જો આના કરતા ભગવાન કરશે હરિકૃષ્ણ મહારાજ તો ચાર ગણો મોટો મહોત્સવ ઉજવાશે. પણ એ મહોત્સવ એ ક્યારે ઉજવાય? એક શાસ્ત્રોનો બહુ સુંદર મત છે વાલા ભક્તો, કારણ કે આપણે જે સનાતન વૈદિક ધર્મને અનુસરીએ છીએ, જે સર્વોપરી ભગવાન શ્રીહરિએ આપણને જે પિયુષ પાયા છે, એનો મૂળ મંત્ર ક્યાંથી પ્રવાહિત થાય છે અને એનો છેડો જેને કહેવાય ક્યાં એનો ઉતરે છે એ જાણવું બહુ જરૂરી છે. આપણે સત્સંગી જીવન ગ્રંથના માધ્યમથી ભગવાનના જીવન કવનને, ભગવાનના દિવ્ય ચરિત્રોને, મહારાજના ઐશ્વર્ય પ્રતાપના આપણે નિત્ય દર્શન કરીએ છીએ, રોજ સાંભળીએ છીએ. એ ભગવાન શ્રીહરિએ જીવાત્માનો મોક્ષ પથ કેવો હોય, ક્યાંથી શરૂ થાય અને ક્યાં એની પૂર્ણાહુતિ થાય એનું સમગ્ર વિવરણ એ પોતાના જીવનથી ચરિતાર્થ કર્યું છે. માત્ર ઉપદેશ નથી, નહીતર અમારે વિદ્વાનોનો મત હોય પરોપદેશે પાંડિત્યમ, બીજાને ઉપદેશ કરવો હોય ત્યારે ખૂબ ઉપદેશની વાતો થાય, પણ જ્યારે પોતાને અનુસરવાનું થાય ત્યારે કઠણ પડે અને એમાંથી પછી બાંધછોડ કરે, ઢાક પીછોડો કરે, પણ મહારાજના જીવન ચરિત્ર સામે જ્યારે જોઈએ તો એક વાત 100% આપણને સૌને એ અનુભૂત થાય કે મોક્ષનો પથ એ હંમેશા તપ અને ત્યાગથી શરૂ થાય છે. ભગવાન શ્રી હરિએ આ ધરા ઉપર મનુષ્ય તનુ ધારણ કર્યું, બાલ ક્રીડાઓ કરી, છપૈયા અને અયોધ્યાની અંદર અનેક પ્રકારે પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા. સમયાભાવે કદાચ આપણે સમગ્ર પ્રસંગો વિસ્તારથી નથી લઈ શક્યા, પણ જો બાળચરિત્ર સત્સંગી જીવનને આધારે આપણે જોઈએ અથવા તો ભગવાન શ્રી હરિના નંદસંતોએ રચેલા અનેક ગ્રંથોની અંદર આપણે એમના ચરિત્રોનું જ્યારે શ્રવણ કરીએ તો એક વાત આપણને એમાં જોવા મળે કે ભગવાને પોતાના, અને એક કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી ખબર પડે, એમ ભગવાનના પ્રાગટ્યનો જ્યારે પ્રસંગ તમે જુઓ એ ચરિત્ર સાંભળ્યા ત્યારે ભગવાનના ભગવાનપણાની પ્રતીતિ ઐશ્વર્યના દર્શન પ્રથમ ભગવાન જ્યારે પ્રગટ્યા ત્યારે એમ શાસ્ત્ર લખે છે કે આખું જે છપૈયા હતું એ પ્રકાશપુંજથી બંબાકાર થઈ ગયું, અંજાઈ ગયું. વિનંતી કરવામાં આવી કે ભગવાન આપના આવું જો ઐશ્વર્યના જો પ્રભા, એની જો આવી ક્રાંતિ જો આવી વ્યાપ્ત રહેશે તો આપના સ્વરૂપનું અમે દર્શન નહીં કરી શકીએ. અને ભગવાને પોતાની જે ક્રાંતિ હતી, પોતાની જે તેજ હતું એને પોતાનામાં સમાવી લીધું. પછી બાળપ્રભુ ઘનશ્યામના દર્શન થયા છે. ત્યાંથી આગળ જઈએ, કૃત્યાઓ ભગવાન શ્રીહરિને જ્યારે લેવા આવી કાળીદત્તના ષડયંત્રના ભાગરૂપે ત્યારે કૃત્યાઓની તરફ ભગવાને કેવળ દ્રષ્ટિ કરીને ત્યાં કૃત્યાઓ બળવા લાગી છે એવો શાસ્ત્ર એમ લખે છે. ભલે સ્વરૂપ નાનું હોય, અશક્ત જણાતું હોય, પણ એ શરીરની અંદર જે રહેલો જે પરબ્રહ્મ તત્વ એની શક્તિ એની સામર્થ્ય એના દર્શન ત્યારથી જ થયા છે. પછી મહારાજને એમ પોતાના, કારણ કે પોતે સ્થાપેલા ધર્મ છે, પોતાની કરેલી પ્રકૃતિ છે, પોતાનો રચેલો આમ જે નિયમ છે સૃષ્ટિનો એનું પોતે જ પાલન કરવાના હેતુથી પોતાના લીલાઓને પોતાના ઐશ્વર્યને ભગવાન સંકેલે છે. એવા અનેક પરચાઓના દર્શન કરાવતા કરાવતા 11 વર્ષની આયુએ ભગવાન અયોધ્યાપુરીની અંદર જ્યારે ગ્રહ ત્યાગ કર્યો ને એના પહેલા એમ સત્સંગી જીવન ગ્રંથમાં લખાણું, આસુરી તત્વનો ઉપદ્રવ એ પરાપૂર્વથી ચાલ્યો આવે છે. અને પહેલા તો કેવળ ધર્મદેવના ધર્મ વર્તન, એમનું ભક્તિ સ્વરૂપ, અને પછી એમના જે પ્રાપ્ત એવી ધન ધાન્ય જે લક્ષ્મી એમની સમૃદ્ધિ એનાથી ઈર્ષા કરીને દ્વેષ કરતા, પણ જ્યારે બાલપ્રભુ ઘનશ્યામે જ્યારે વિદ્યા અભ્યાસ કરી સનાતન વૈદિક જે સદ્ધર્મો શુદ્ધ ઉપાસના ભક્તિની પરંપરા શુદ્ધ સદાચારની પરંપરા જે શાસ્ત્ર સંમત છે જ્યારે એને પ્રસ્થાપિત કરી એને સમર્થન કરી એનું પ્રતિપાદન કરી અને પ્રસ્થાપિત કરવાના જ્યારે પ્રયત્ન શરૂ કર્યા, પહેલા તો આસુરી જીવ જ વિદ્રોહ અથવા તો એનો દ્વેષ કરતા, પણ પછી તો ધર્મનો આંચળો ઓઢીને જે અધર્મ આચરનારા હતા એમને પણ દ્વેષ શરૂ કર્યો એવું સત્સંગી જીવન ગ્રંથ કહે છે. અને સૌ પ્રથમ આપણે જગન્નાથપુરીનો સંહાર કથા તો આપણે મહારાજને અમારા વિવેક સ્વામીએ પ્લેનમાં બેસાડીને જૂનાગઢ લાવી દીધા અને લોજે લાવી દીધા, કારણ કે આ ક્રમ કથાનો આપણે 9 દિવસમાં પૂરો કરવો છે એટલે સંક્ષિપ્તની અંદર એ વિવરણ એ બધા પ્રસંગોને એક લીધા છે. પણ વિસ્તારથી જ્યારે કથાનું શ્રવણ કરો, અથવા એટલે હું આગ્રહ કાયમ રાખું છું કે મારા ભક્તોએ કથા શ્રવણ કરવી, અહીંથી તમને એક રૂપરેખા મળે, પણ નિત્ય ઘરે એ કથાને વાંચનનો અભ્યાસ ચોક્કસ રાખવો. ભગવાન શ્રી હરિએ આપણા સત્સંગી જીવન ગ્રંથની અંદર એમ સ્પષ્ટ લખ્યું છે કે પોતાના બાલ્યાવસ્થાની અંદર પિતા ધર્મદેવ પોતાના ભુવનની અંદર જ્યારે ભાગવત આદિ જ્યારે કથાનું વાંચન કરતા, ત્યારે ભગવાન શ્રીહરિ સ્વયં એ ત્યાં બિરાજમાન થઈને આખી કથા સાંભળતા. કથા શ્રવણ એ પહેલો પાયો છે નવદા ભક્તિનું. તમે જ્યારે જ્યારે ક્રમ ગણો ને તો શ્રવણમ એનું પ્રથમ અંગ બતાવ્યું છે. કથા શ્રવણ કરીને ભગવાને પછી જ્યારે વિદ્યાભ્યાસ કર્યો ત્યારે બધા શાસ્ત્રોનું વાંચન કર્યું, અને એ શાસ્ત્રોના વાંચનથી જે સત્ય સનાતન વૈદિક ધર્મ એની જે સ્વરૂપની ઓળખાણ ભગવાને પોતે આમ તો અંતર્યામી સ્વરૂપે બધું જાણતા હતા, પણ મેં એટલા માટે શરૂઆત કરી મારા પ્રવચનમાં, મેં કીધું કે પ્રારંભથી લઈને અંત સુધીનો મોક્ષ પથ, એના ક્રમ, એના પડાવો ક્યારે ક્યારે કેવી રીતે જીવનમાં સુધારવા પડે એનું આખું જીવન ચરિત્ર ભગવાને ચરિતાર્થ કરીને બતાવ્યું છે. એટલે પહેલાં તો જ્ઞાન મેળવવું, સદશાસ્ત્રોના આશ્રયથી આપણે સત્ય વાતને સમજવી એનું પ્રથમ એનું ચરણ આવે, અને ત્યાર પછી એને જીવનમાં અનુસરવું. એટલા માટે ભગવાને 11 વર્ષની ઉંમરે પોતાના ગ્રહ ત્યાગ કરીને વનની વાટ લીધી છે. એ જ્ઞાનને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવા માટે, પોતાના સ્વરૂપની ઓળખાણ સમગ્ર વિશ્વ સુધી થાય, જન જન અને મુમુક્ષુ સુધી થઈ શકે એવા ભાવથી મહારાજે એ પોતાના ગ્રહનો ત્યાગ કરીને વનની વાટ લીધી છે. એ વન વિચરણ શરૂ થતા પહેલા એમ લખાણું કે અયોધ્યાની અંદર પણ અનેક દ્વેષીઓ હતા, અને એ ભગવાનને અસહાય જાણી, કારણ કે મહારાજની ઉંમર 11 વર્ષની હતી, એટલે અસહાય જાણી, અશક્ત જાણી, એમનો દ્વેષ કરીને એમને ધ્વંસ કરવા, એમનો નાશ કરવાના અનેક પ્રયત્ન થયા, પણ ભગવાને પોતાની માયાના પ્રભાવે, કારણ કે પોતે તો માયાના નિયંતા છે, અને એટલા માટે પરસ્પર મોહ પામીને અસુરો અંદર ત્યાં જે દ્વેષ બુદ્ધિવાળા હતા ત્યાં નાશ પામ્યા, અને ભગવાને પોતાના ઐશ્વર્યના ત્યાં પણ દર્શન કરાવ્યા. જગન્નાથપુરી આદિ ક્ષેત્રની અંદર પોતાના ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવી, સદ્ધર્મનો વિજય કરી, અને મહારાજ અંતે આ લોજની અંદર, આપણા સોરઠ દેશની અંદર, આ જૂનાગઢ પ્રાંતની અંદર મહારાજે આવીને વિસામો લીધો છે. અહીં આગળ પોતે પોતાની વનયાત્રાને વિરામ આપ્યો છે. આખું જીવન ભગવાનનું જોશું હજુ આગળ આપણે એક એક ક્રમ કરીને, કે જેની અંદર ભગવાને આપણને જે ઉપદેશ આપ્યો છે, ઉપદેશ એ એવો છે કે કોઈ પણ વ્યક્તિને જ્યારે સિદ્ધ દશાને પામવું હોય તો એના પહેલા તપ, એટલે કે સાધન દશા, એટલે કે જેને ભક્તિ કહેવાય છે, તપ કહેવાય છે, એને અનુસરવું અનિવાર્ય બને છે. અને એ વખત એ વાતને સિદ્ધ કરતા આપણી પરંપરાએ ઉપાસના ભક્તિના માધ્યમની અંદર તમે જુઓ તો મહારાજે જે જે આદેશ કર્યા એની અંદર, આમ તો ગીતાની અંદર એક બહુ સુંદર વાત હરિગીતાની અંદર ભગવાને સમજાવી કે આપણે ઘણી વખત એમ ફાંકો રાખીએ કે અમે બહુ ભગવાનનું ભજન કરીએ છીએ, અમે બહુ ભગવાનની પૂજા કરીએ છીએ. પૂજન જે અર્ચન ભક્તિ છે ને, નવદા ભક્તિનું એક અંગ, એની વ્યાખ્યા કરતા ભગવાન શ્રીહરિ એમ સમજાવે છે કે 5 ટાઈમ પૂજા કરે ને એ શ્રેષ્ઠ પૂજા છે, પછી 3 ટાઈમ જે પૂજા કરે, પ્રાતઃકાળ, મધ્યાહનકાળ અને સાયનકાળ, ઓલી 5 જે છે ને એને બતાવ્યું, પ્રાતઃકાળ, સાંગવકાળ, પછી મધ્યાહનકાળ અને રાત્રિ સાયનકાળ, અને એમ 5 જે બતાવી, ત્યાર પછી 3 કાળ બતાવ્યા, અને ત્યાર પછી મહારાજે 1 પૂજા પ્રાતઃકાળની બતાવી, એને કનિષ્ઠ પૂજા કીધી. પણ એક વાત એની અંદર બહુ મહારાજે સ્પષ્ટ લખી કે આ 1 ટાઈમ પૂજા કરે ને કોના માટે છે, એ તો કે દેહથી જે અશક્ત હોય એના માટે, અને એને કનિષ્ઠ પૂજા કરી. આપણે દિવસમાં 1 વખત ભગવાનનું નામ લઈએ અને આપણે એમ માનીએ કે અમે તો બહુ મોટા ભગવાનના ભક્ત છીએ, પણ વાલા ભક્તો એ નિયમ ખાસ અનુસંધાન રાખજો. પ્રત્યક્ષ પૂજા, કારણ કે 2 પ્રકારની પૂજા છે, પ્રત્યક્ષ પૂજા, માનસી પૂજા, તો પ્રત્યક્ષ પૂજા ભલે તમે 1 વખત સવારે કરો, પણ જીવનની અંદર માનસી પૂજા 5 સમય કરવાનો નિયમ ચોક્કસ રાખજો. આ ઘડીઓ લખી છે, છ છ ઘડીની એની અંદર આવડતા સત્સંગી જીવનની અંદર બહુ વિસ્તારથી એનો ઉલ્લેખ છે, પણ આપણે સમય અત્યારે એટલો નથી કે પુનઃ પાછી કથા થાય. એટલે એક વાતને ચોક્કસ સમજવા જેવી છે કે ભગવાને એવો ક્રમ ગોઠવ્યો છે કે જીવાત્મા ક્ષણે ક્ષણે વળી થોડો સમય જાય વળી ભગવાનને યાદ કરે, થોડો સમય જાય ભગવાનને યાદ કરે. કારણ કે એનો સાર એ છે કે જો ભગવાનને જીવાત્મા ભૂલી જશે તો આ સંસારની અંદર એનો છેડો, એનો હાથ ઝાલનાર કોઈ નહીં રહે, અને માયા જે છે એ તો એને ભરકી જ જશે, કાળ એને ભરકી જશે. માટે ભગવાનને અહર્નિશ એ યાદ કરવા સૂતા પહેલા અને સવારે ઉઠીને આ પ્રથમ કાર્ય હોવું જોઈએ કે આપણે ભગવાનની સ્મૃતિ કરીએ. આ જીવની અંદર અનેક પ્રકારના સ્વભાવો છે, એ તમામ સ્વભાવો એ ક્યારે ટળે કે જ્યારે એના ઉપર ભગવાનની અનુકંપા થાય અને જીવાત્મા ભગવાનને રાજી કરવા યત્ન કરે. જ્યારે આવી સુંદર મહોત્સવની જ્યારે મેદની જામી હોય અને એમાં વિશેષ કરીને જે સંપ્રદાયનો ભાવ ગઢપુરની અંદર આપણે જોયો હતો અને જાહેર પણ કર્યો હતો કે ભગવાન શ્રીહરિના એક શિર છત્ર નીચે આ સંપ્રદાયની એકતા આપણે જોવી છે, અને આજે એવો ભાવના દર્શન આજે આ મહોત્સવની અંદર થઈ રહ્યા છે એ આપણા સૌના માટે બહુ આનંદની વાત છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આનાથી જ્યારે વિશેષ મોટા મહોત્સવો ઉજવાય ત્યારે આનાથી વિશેષ આપણે હરિભક્તોને એની અંદર જોડી શકીએ, આમાંથી વિશેષ એની અંદર સંતો લાભ લેતા હોય, આનાથી વિશેષ એની અંદર હરિભક્તોને પોતાપણું જણાઈને એની અંદર લાભ લેતા હોય, અને આ મહોત્સવના માધ્યમથી સમગ્ર વિશ્વને એક એવો સંદેશ પ્રાપ્ત થાય કે જે સંદેશ મહારાજનો સર્વથી ઊંચોમાં ઊંચો સંકલ્પ હોય તો એ હતું સર્વ જીવ હિતાવા, મનુષ્ય હિતાવા એવો શબ્દ નથી શિક્ષાપત્રીમાં લખ્યો. જીવ પ્રાણી માત્રનું હિત થાય, મનુષ્યનું તો હિત થાય જ, પણ સાથે સાથે ગમે તે દેહની અંદર જીવાત્મા હોય એનું શ્રેય થાય. હું એમ માનું તો અતિશયોક્તિ નથી, આ કથા અહીંયા ઉત્સવ એના દર્શન જે મનુષ્યોએ કર્યા છે એનું તો ભગવાન રૂડું કરશે જ, એનું તો શ્રેય કરશે, પણ આજુબાજુના આ જે ઝાડવા છે ને, આ જે ઝાડવા અડખે પડખે દેખાય છે ને, એને પણ ભગવાન પોતાના ધામના અધિકારી બનાવશે, મોક્ષ કરશે. આ આ આ મહોત્સવનો પ્રતાપ, આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. આ રજ આની આ જે ધૂળ જે ઉડીને કોઈના ઘરમાં પડશે ને તો એનું આંગણું પણ પાવન થશે. આ હજારો ભક્તો સંતો અહીંયા જ્યારે આવ્યા છે અને અખંડ અમે જ્યારે અહીંયા જે ભૂમિના દાતા બધા ભક્તો બેઠા છે જેના એમને યજમાન તરીકે એમને સેવાનો ખૂબ મોટો લાભ લીધો છે, એમના ઘરે ઉતારે પધરામણીએ ગયા હતા ત્યારે અમે એમને વાત કરી હતી કે તમારા ભાગ્ય તો હશે જ, પણ હવે હવે આ ભૂમિની અંદર આ જે ખેતરની અંદર આપણે ઉત્સવ કરીએ છીએ ને, અહીંયા જે પણ અનાજ પાકશે ને એનો કણ જ્યાં જશે ને ત્યાં સ્વામિનારાયણ મહામંત્ર ગુણ કરશે. અને આ પ્રભાવ એવો છે, આ મહોત્સવનો પ્રભાવ એવો છે, માટે આપણે એની દિવ્યતાને ખૂબ આનંદથી મહિમા એનો સમજી અને માણતા રહીએ. ભગવાન આજે આપણા સોરઠની અંદર પધારી ચૂક્યા છે અને સાંજેની સભાની અંદર મહારાજની આગળ જીવનચરિત્રની લીલા અને સિદ્ધાંતો, મહારાજે આપણા માટે શું માગ્યું છે એ બહુ મહત્વનો એક પ્રસંગ આપણે સાંજે માણવાનો છે. એટલે અત્યારે બધા ભક્તોને ખૂબ વધારે વિશેષ સમય ન લેતા એટલી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે જે હરિભક્તોને પોતાનો ઘરનો આદિ જે માહોલ જેને કહેવાય વાતાવરણ એવો ભાવ અહીંયા આગળ મનાય છે ને, એ બધાને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. કારણ કે એ બધા કનડતા નથી, સહજતાથી પોતાને ગમે ત્યાં સમાવી લે છે, અને કદાચ કોઈને તકલીફ પડતી હોય તો એને પણ અમે ભલામણ કરીએ છીએ કે પોતાનું ઘરનું માહોલ માનજો એટલે આપોઆપ બધું આમાં સરળ થઈ જશે. અને આયોજક સમિતિ જે સૂચના આપે છે એનું ખૂબ અનુસંધાન રાખજો, વારંવાર તમને બધાને અગવડ ન પડે એના માટેની વ્યવસ્થા છે એનું અનુસંધાન રાખી સહકાર આપશો અને સર્વ ખૂબ મહોત્સવનો લાભ લેજો એ ભગવાન શ્રી હરિ સૌને સુખિયા રાખે એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહજાન સ્વામી મહારાજ.